તારીખ 14/6/1985, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 946 અને 947 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 562.
પહેલા મિથ્યા જ્ઞાન કહો અને પછી મિથ્યા દર્શન કહો, શેમાંથી પ્રશ્ન ઉઠાયો છે કે આગળ બે ગોલ ચાલી ગયા અને આગળ પણ એ કહ્યું કે મિથ્યા શ્રદ્ધાને લીધે જીવ પ્રયોજનભૂત વિષયને જાણવા ઉપર એનું લક્ષ્ય જતું નથી, એમ શ્રદ્ધાંતો પહેલાં છે, છતાં પણ અહીંયા પ્રયોજનભૂત વિષયને પહેલાં યથાર્થ જાણવા જોઈએ એવું પ્રતિપાદન કર્યું છે. તો જ્ઞાનપૂર્વક જો શ્રદ્ધાંત થતું હોય તો પહેલાં મિથ્યા જ્ઞાન ટાળવું અને પછી મિથ્યા દર્શન ટાળવું એમ કહો. મિથ્યા શ્રદ્ધાન અથવા મિથ્યા દર્શન પહેલાં ટાળવું એવી વાત મુખ્યપણે આવે છે, તેના બદલે મિથ્યા જ્ઞાન પહેલાં ટાળવું એવી વાત આવવી જોઈએ એમ કહેવું જોઈએ. આવો પ્રશ્નકારનો પ્રશ્ન છે. મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન તળવાનો સમય ભિન્ન ભિન્ન નથી. પ્રથમ તો મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન એક જ સમયમાં ટળે છે, કોઈ જુદા જુદા સમયે નથી ટળતો. બંનેનો અભાવ થવાનો અથવા તો બંને ગુણોની, શ્રદ્ધા ગુણની અને જ્ઞાન ગુણની પર્યાય સમ્યક થવાનો અને મિથ્યા વ્યય થવાનો અને સમ્યકનો ઉત્પાદ થવાનો એક જ સમય છે, ભિન્ન ભિન્ન સમય નથી. આવો ફેરફાર સમકાળે થાય છે. પહેલાં મિથ્યા શ્રદ્ધા નાશ પામે છે, પછી મિથ્યા જ્ઞાનનું ઉત્પન્ન થવું થાય છે, કે પહેલાં સમ્યક જ્ઞાનનું પછી સમ્યક શ્રદ્ધાનું ઉત્પન્ન થવું થાય છે, અથવા પહેલાં સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય છે પછી સમ્યક શ્રદ્ધાનું ઉત્પન્ન થાય છે, એવો કોઈ ક્રમ નથી. કથનની અંદર કોઈ વાર શ્રદ્ધાનો બોલ પહેલાં આવે છે, કોઈ વાર જ્ઞાનનો બોલ પહેલાં કહેવાય છે, એમ કથનની અંદર બંને શૈલી છે, બંને પદ્ધતિ છે. સમજીને વસ્તુ વ્યવસ્થાની સમજણપૂર્વક કોઈ પણ શૈલી હોય તો તે કથન દોષિત નથી, કોઈ પણ શૈલીનું કથન દોષિત નથી, પણ વસ્તુ વ્યવસ્થાની સમજ હોવી જોઈએ. એ વસ્તુ વ્યવસ્થાની સમજ એટલે શું, કે એક તો બંનેનું મિથ્યાપણું ટળવાનું અને સમ્યકપણું થવાનો સમકાળ છે, એ એક સમજમાં રહેવું જોઈએ. બીજું કે બંને મિથ્યાત્વપણું મિથ્યાપણું છોડીને સમ્યકપણું ધારણ કરે છે, શ્રદ્ધા અને જ્ઞાન, એ પહેલાં બંનેની પૂર્વભૂમિકામાં જ્ઞાનની પ્રધાનતા છે, તેથી જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થયું એમ કહી શકાય. જ્ઞાનની પ્રધાનતા છે, કેમ કે પહેલાં વ્યવહાર સમજણનો હોય છે, તત્વનું યથાર્થ સમજણ કરવી એવો વ્યવહાર હોય છે, એ જ્ઞાનનો વ્યાપાર છે. તત્વજ્ઞાનની સમજ કરવી એ જ્ઞાનનો વ્યાપાર છે. મુખ્ય કાર્ય ત્યાં જ્ઞાનનું છે, અથવા પોતાના શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરવાનું કાર્ય પણ જ્ઞાનનું છે. ત્યાં જે નિર્ણયની પૂર્વ ભૂમિકા છે કે નિર્વિકલ્પ અતિન્દ્રિય દશાને પ્રાપ્ત કરતા પહેલા પ્રથમ તો શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો 144 ગાથામાં વિધાન છે. એ પણ જ્ઞાનનો વ્યાપાર છે. નિશ્ચય કરવો એ જ્ઞાનનો વ્યાપાર છે. સ્વરૂપનું અવભાસન થવું, સ્વરૂપની ઓળખાણ થવી એ જ્ઞાનનો વ્યાપાર છે. અને એ જ્ઞાનમાં એ હદે પહોંચતા, એટલે કે નિશ્ચય સુધી પહોંચતા, સ્વરૂપ નિશ્ચય સુધી પહોંચતા એનું દર્શન મોહનું કોઈ અપૂર્વપણે મંદપણું ભજે છે. જે સમ્યક શ્રદ્ધાની પૂર્વ ભૂમિકા છે, કેમ કે જેમાં દર્શન મોહ ઘણો મંદ થાય છે એ સ્વરૂપનો નિશ્ચય કરનાર, નિશ્ચય કરતા કરવાના કાળમાં પણ દર્શન મોહ ઘણો મંદ હોય ત્યારે એને નિશ્ચય થાય છે. અને એ નિશ્ચય થયા પછી તો દર્શન મોહ ઘણો જ મંદ પડે છે, એકદમ પાતળો પડે છે. એટલે ત્યાં જ્ઞાનની પ્રધાનતા છે. એટલા માટે કે સ્વરૂપ જ્ઞાનમાં ઓળખાયા પછી, નિશ્ચય થયા પછી જે દર્શન મોહ મંદ પડે છે એનું મુખ્ય લક્ષણ શું? કેમ ખબર પડે કે દર્શન મોહ મંદ પડ્યો? કે જે ગુણો જ્ઞાનમાં, જે આત્મગુણો જ્ઞાનમાં ભાષ્યા તે ગુણોની કોઈ અનન્ય રુચિ ઉત્પન્ન થાય છે. એક બીજું, રુચિ અનુયાયી વીર્ય હોવાથી ત્યાં ચૈતન વીર્યની સ્ફૂર્ણા થાય, ત્યાં પુરુષાર્થનો એક તબક્કો શરૂ થાય, પ્રારંભ થાય. સમ્યક સન્મુખનો જેને પુરુષાર્થ કહીએ એવો પુરુષાર્થ ત્યાં શરૂ થાય છે. એનું કારણ પણ જ્ઞાનમાં સ્વરૂપ અવભાષ્યું તે છે, તેથી જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થયું એમ કહેવાય છે. એક કારણ તો એ છે. બીજું કારણ એ છે કે ભલે સમકાળે શ્રદ્ધાન અને જ્ઞાન સમ્યક થતા હોવા છતાં જેવો જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવ ગોચર થયો, સ્વસંવેદન જ્ઞાનમાં સ્વાનુભવના કાળમાં, તેવો જ છું એવી પ્રતીતિ એને સમ્યક દર્શન કહે છે. શું કહ્યું? જેવો અનુભવમાં આવ્યો તેવો જ છું એવી જે પ્રતીતિ, તે પ્રતીતિને અહીંયા સમ્યક દર્શન કહ્યું છે. તો જણાયો એવી પ્રતીતિ એમ લેવાય છે. પ્રતીત થયો એવો જણાયો એમ ન કહેવાય, કેમ કે જાણ્યા વગર પ્રતીત કોને થાય? જાણે તો પ્રતીત થાય, ન જાણે ને પ્રતીત થાય એવું બનતું નથી, અથવા પ્રતીત થાય તો જણાય એવું પણ બનતું નથી. જાણવા પૂર્વક પ્રતીત થાય છે, ભલે સમકાળ છે તો પણ. જેમ કોઈને સારા સમાચાર મળતા જાણતા વેત હરક થાય, અને કોઈ માઠા સમાચાર મળતા જાણતા વેત ખેદ થાય, એમ જાણવું અને હરકસુખનું ઉત્પન્ન થવું તત્કાળ હોવા છતાં તે જાણવા પૂર્વક થાય છે, ન જાણવા પૂર્વક નથી થતું. એમ જ્ઞાનનો જે ઉર્ધ્વ સ્વભાવ છે, અગ્ર રહેવાનો સ્વભાવ છે, તેથી એમ કહેવાય છે કે જ્ઞાન થયા પછી શ્રદ્ધાન થાય છે. તેથી જે કથન જ્ઞાનના પ્રથમ પદનું જે કથન આવે છે એની પાછળ આ સમજણ છે કે જ્ઞાન થયા પછી શ્રદ્ધાન થાય છે, એટલે ઉત્તરે આપ્યો છે કે છે તો એ જ પ્રમાણે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે, વાત તો એમ જ છે. કારણ કે જાણ્યા વિના શ્રદ્ધાન થાય નહીં. અથવા કોઈ એમ કહે કે અમને જાણ્યા વિના પણ શ્રદ્ધાન થયું તો તે સસલાના શિંગડા જેવું શ્રદ્ધાન છે. સસલાને શિંગડા હોતા નથી, છતાં શ્રદ્ધે એના જેવી એ વાત છે. છે નહીં તે જાણ્યા ક્યાંથી, જણાતા નથી તો તે શ્રદ્ધા ક્યાંથી, એટલે છે તો એ જ પ્રમાણે. કારણ કે જાણ્યા વિના શ્રદ્ધાન થાય નહીં. પરંતુ હવે એક બીજી શૈલી આવે છે કે મિથ્યા દર્શન સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાન થાય છે, અથવા સમ્યક પ્રતીતિ થતા જે જ્ઞાન થયું તે જ્ઞાન સમ્યક, એવી પણ એક શૈલી આવે છે. તો ત્યાં શું ન્યાય છે એ અહીંયા હવે ખુલાસો કરે છે. પરંતુ જ્ઞાનમાં મિથ્યાસંજ્ઞા, મિથ્યા દર્શનના નિમિત્તથી અને સમ્યક સંજ્ઞા સમ્યક દર્શનના નિમિત્તથી થાય છે. સંજ્ઞા એટલે કહેવું. જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવાય છે, તેમાં મિથ્યા શ્રદ્ધાન નિમિત્ત છે, ઉપાદાન પોતાનું છે. મિથ્યા જ્ઞાનનો દોષ પોતાનો છે, પણ મિથ્યા જ્ઞાન કહેવાય છે એનું કારણ મુખ્ય, એનું જે એવું કહેવાનું મુખ્ય કારણ ત્યાં એની શ્રદ્ધા મિથ્યા છે, એમ શ્રદ્ધાની મુખ્યતાથી જ્ઞાનને બતાવવામાં આવે છે. અને એ વાત સ્પષ્ટ કરવા માટે એક દ્રષ્ટાંત લઈએ કે કોઈ જીવ નવતત્વનું સ્વરૂપ શાસ્ત્ર અનુસાર યથાર્થ જાણે છે, એ જ જીવ દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ પણ શાસ્ત્રાનુસાર જિનાગમ અનુસાર બરાબર જાણે છે, તો તેનું જાણરૂપ જ્ઞાન સાચું હોવા છતાં તેને મિથ્યા જ્ઞાન કેમ કહીએ? જાણરૂપ જ્ઞાન તો સાચું દેખાય છે કે જેવું શાસ્ત્ર કહે છે, જેવું ગુરુ કહે છે એવું એ બોલે છે, એને કેમ મિથ્યા જ્ઞાન કહેવું? તો કે એનું શ્રદ્ધાન મિથ્યા છે, માટે એનું જ્ઞાન પણ મિથ્યા છે, એમ કહેવાય છે. જ્ઞાન જ્ઞાનનો દોષ છે એની અંદર, પણ મિથ્યાત્વના નિમિત્તથી એમ એ કથન લાગુ પડે છે, એમ છે. અથવા આગળ કહ્યું તેમ કે મિથ્યા શ્રદ્ધા હોવાથી તે પ્રયોજનભૂત તત્વને જાણવામાં એનું જાણવા છતાં લક્ષ જતું નથી. કોઈને સત્ય વાતનો ખ્યાલ આવે પણ તેને મોટપ લેવામાં ગોઠવી દે છે, પોતાની મહત્તા વધારવાની શૈલીથી પ્રદર્શન કરે છે કે જાણે એ પોતે જ કહે છે. મહાન આચાર્યની વાણી વાંચી ખ્યાલમાં આવી જાય પણ તે નિમિત્તે પોતાનું માન પોષે તો તેનું જ્ઞાન મીઠા જ્ઞાન છે. પણ વાત તો સાચી કરી છે એને, આચાર્યની વાણી વાંચી એને ખ્યાલમાં આવ્યું કે આચાર્ય આમ કહે છે. 11મી ગાથામાં ભૂતાર્થનો વિષય લીધો છે, 12મી ગાથામાં વ્યવહારનો વિષય લીધો છે. ભૂતાર્થ એટલે શુદ્ધ આત્માને આશરે સમ્યક દર્શન થાય એવું ત્યાં આચાર્યને કહેવાનો આશય છે. એ વાત એક ત્રણેય કાળે અફર સિદ્ધાંત રૂપ કહી છે, એવું બધું ખ્યાલમાં આવી જાય કે સમ્યક દર્શન તો ભૂતાર્થને આશ્રિત જ થાય, નિમિત્ત હો વા ન હો. તો પણ એ ત્યાં એને આત્મહિત થવાને બદલે, આત્મગુણ થવાને બદલે માન પોષવાનો અવગુણ થાય છે, તો એનું જ્ઞાન મીઠા છે. એ જ્ઞાન મીઠા કેમ છે? કે એને શ્રદ્ધાન પણ મીઠા છે માટે, એની શ્રદ્ધા સાચી નથી. એ ઉપલામાં ઉપરમાં 930માં લીધું છે, ત્રીજી લીટીમાં. એ કોઈ વાર સરખું બોલે શાસ્ત્ર અનુસાર, અને કોઈ વાર સરખું ન જાણે, પણ અજ્ઞાનીને સાચી શ્રદ્ધા નથી તેથી તેનું જ્ઞાન સાચું નથી, એમ શ્રદ્ધાપૂર્વક જ્ઞાનને કહેવામાં આવે છે. કે એની શ્રદ્ધા સાચી નથી ને માટે એનું જ્ઞાન પણ સાચું નહીં. સાચા જેવું દેખાય તો પણ સાચું નથી. જેમ ઇમિટેશન સોનું હોય, ઇમિટેશન હીરો હોય, આ જરી આવે છે ને ઇમિટેશન, ઇમિટેશન રેશમ હોય, તો એ સાચા જેવું દેખાય છતાં સાચું નથી. રેશમ જેવો જ એનો સુંવાળપ હોય છતાં તે સાચું રેશમ નથી. હીરા જેવો જ એનો દેખાવ બધો હોય છતાં ચમક પણ એવી હોય, સારી ચમક હોય, છતાં એ હીરો સાચો નથી. એમ આ જ્ઞાન સાચા જેવું દેખાય, કોઈ વાર તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને એવો ઉઘાડ હોય શાસ્ત્રનો કે સમ્યક દ્રષ્ટિ કહી ન શકે, એથી વધારે તો મિથ્યા દ્રષ્ટિ કહી શકે. કથનનો એટલો યોગ હોય પુણ્ય, અને શાસ્ત્રના જે ભાવો છે એને ઉઘાડને લઈને ખ્યાલમાં આવતા હોય તો એનું વર્ણન કરે, સમ્યક દ્રષ્ટિને એવું વર્ણન કરતા ન આવડે, લોકોને ભ્રમ થાય કે જ્ઞાની તો સાચા આ લાગે છે, બોલાને ક્યાં કંઈ ખબર પડે છે, તો કે નહીં બોલે તો બધી ખબર પડે, એવું પણ નથી. એટલે એની શ્રદ્ધા મિથ્યા છે તો એનું જ્ઞાન મિથ્યા છે એમ પણ કહેવાય છે. તો એની પાછળ પણ એમ કહેવું છે કે એ મિથ્યા જ્ઞાનને સંજ્ઞા લાગે છે મિથ્યા દર્શનને લીધે. ત્યાં મિથ્યાત્વનું મુખ્ય નિમિત્ત ગણીને જ્ઞાનનું જાણપણું સાચું હોય તો પણ તે જ્ઞાનનું જાણપણું સાચું હોતું નથી, એનું ફળ પણ સાચું નથી જાણવાનું, કેમ કે ત્યાં પ્રયોજનભૂત કાર્ય થતું નથી. ટોડરમલજીએ તો એક સ્પષ્ટ મિથ્યા જ્ઞાનની પરિભાષા કરી છે, વ્યાખ્યા કરી છે, કે જાણવા છતાં જે જ્ઞાન, જાણવું તો એનો સ્વભાવ ધર્મ છે, એટલે જાણવા છતાં જે જ્ઞાન પ્રયોજનને સાધતું નથી, પ્રયોજનભૂત કાર્યને કરતું નથી, તે જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહીએ છીએ, આવી વ્યાખ્યા કરી છે. હા, એ કુજ્ઞાન કહો એને અજ્ઞાન કહો, સમ્ય જ્ઞાનનો અથવા જ્ઞાનનો એને સુજ્ઞાનનો અભાવ કહો, એને કુમતીને કુશ્રુત કહેવામાં આવે છે. એ સમ્યક દર્શનના નિમિત્તથી થાય છે. અને જેને શ્રદ્ધા સમ્યક છે તેનું જ્ઞાન સમ્યક છે, કેમ કે શ્રદ્ધા છે એ પાયાનો વિષય છે. તેથી સમ્યક શ્રદ્ધા પૂર્વક ઉઘડેલું જે સમ્યક જ્ઞાન, જો એવું કથન આવે છે દ્રઢ દ્રષ્ટિ પ્રકાશમાં. સુગાનીજીની શૈલી મુખ્યપણે તો શ્રદ્ધા પ્રધાન હતી, એમના કથનો શ્રદ્ધા પ્રધાન વિષયથી વધારે આપે, છતાં કોઈ જગ્યાએ એમણે એવી પણ શૈલી કરી છે કથનની અંદર કે શ્રદ્ધાન સમ્યક થયા પછી ઉઘડેલું જે જ્ઞાન, તે જ્ઞાન બધું સવળું જાણે છે, અને નહીતર એ બધું જ્ઞાન બધું અવળું જાણે છે. તો ત્યાં શું લેવું છે કે જે શ્રદ્ધાન છે એ પાયાનો વિષય છે, એટલે એ પૂર્વક ઉઘડેલું જ્ઞાન એમ કહેવામાં આવે છે. એટલે સમ્યક દર્શન પૂર્વક પ્રગટ થયેલું જે સમ્યક જ્ઞાન, તે જ્ઞાનને દોષ નથી, મિથ્યાત્વનો દોષ નથી, અસ્થિરતાનો દોષ છે, પણ મિથ્યાત્વનો દોષ એને નથી. તો તેનું બધું જાણવું સાચું છે, દોરડીને સર્પ જાણે તો પણ તેનું જ્ઞાન મિથ્યા થતું નથી, અથવા તે મિથ્યા દ્રષ્ટિઓના આગમોનું અધ્યયન કરે તો પણ એનું જ્ઞાન મિથ્યા થતું નથી. ઠીક. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્મના અન્ય મતિના શાસ્ત્રોને શ્રીમદજીએ લીધું છે કે આ ચાર વેદ જે બ્રાહ્મણોએ બનાવ્યા છે, બ્રાહ્મણોએ બનાવ્યા છે, જે ભગવાનના દિવ્ય ધ્વનિમાંથી ઉત્પન્ન થયા એની વાત નથી, કંઈક આયુર્વેદ એનો વિષય છે. આ લોકોએ નવું સંકલન કર્યું છે. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્મના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો એમ કહ્યું. જ્ઞાનીને જ્ઞાન ક્યાંથી ભાષા? આપ એમ કહો છો પહેલા કે શાસ્ત્ર તો મિથ્યાત્મના, વળી એમ કહો છો કે જ્ઞાનીને જ્ઞાન ભાષા, એટલે શું? કે એના સમ્ય જ્ઞાનમાં દ્રષ્ટિકોણ સાચો છે. એ મિથ્યાત્વના શાસ્ત્રોમાં જ્યાં તાત્વિક ભૂલ છે એનું જ્ઞાન એને થાય છે, અને જ્યાં દિવ્યધ્વનિ અનુસાર કોઈ વાત પકડીને રાખી છે ત્યાં એને એમ જાણે છે કે દિવ્યધ્વનિ અનુસાર આ વાત તો ઠીક ધારી છે, પણ સાંગોપાંગ આ વિષયે અહીંયા સમજાયો હોય એવું લાગતું નથી. શ્રીમદજીનો પત્ર વાંચ્યો તમે કે ઘણું બહુમાં વિચાર કરતા વેદાંતમાં આત્મ સ્વરૂપને અવિરુદ્ધપણે નિરૂપણ કર્યું હોય એવું લાગતું નથી. ઉપર ટપકે અનેક વાતો મેળ ખાતી દેખાતી હોવા છતાં મૂળમાં કોઈ મોટો તફાવત જોવામાં આવે છે એમ લખ્યું છે. સાંખ્યમાં એવી વાત છે કે જેવો અહીંયા નિશ્ચય નહીંનો વિષય શુદ્ધાત્મા છે, એવો જ સાંખ્યની અંદર આત્માનો વિષય નિરૂપણ કરેલો છે. કુટસ્થ શબ્દ એમણે વાપર્યો છે, ધ્રુવ શબ્દ એમણે વાપર્યો છે, અપરિણામી શબ્દ એમણે વાપર્યો છે, એ બધા શબ્દનો પ્રયોગ છે ત્યાં. છતાં એ શાસ્ત્ર સમ્યક જ્ઞાનનું શાસ્ત્ર નથી, પણ સમ્યક જ્ઞાનીને એ વાંચતા જ્ઞાન મિથ્યા થઈ જાય એવું ન બને. જેમ મિથ્યા દ્રષ્ટિ સત્શાસ્ત્રને વાંચે તેથી એનું જ્ઞાન સમ્યક થઈ જાય એમ બનતું નથી, બને છે? તો સમયસર હજારો લાખો માણસો એ વાંચ્યું. જેમ મિથ્યા દ્રષ્ટિ સત્શાસ્ત્રને વાંચે સમ્યક જ્ઞાનીના શાસ્ત્રને વાંચે તો પણ એનું જ્ઞાન સમ્યક થતું નથી, તેમ સમ્યક જ્ઞાની મિથ્યા દ્રષ્ટિના શાસ્ત્રને વાંચે, વાંચે એટલે એમાંથી બોધ લેવાની દ્રષ્ટિએ તો કદી વાંચે જ નહીં કે આમાંથી પણ મને કાંઈ પ્રાપ્તિ થશે, આ પણ સત્શાસ્ત્ર છે, એ રીતે ન વાંચે. પણ એમાં કહેલા વિષયને સત્યની સાથે તુલના કરવા માટે પોતાના સમ્યક જ્ઞાનમાં એની તુલના બરાબર થાય, અથવા કોઈ એવી વાત કહે કે તમે કહો છો એવું જ એ કહે છે, તો તપાસવા માટે વાંચે તો પણ એનું જ્ઞાન મિથ્યા થતું નથી. પણ ધર્મબુદ્ધિથી બહુમાન લાવીને વાંચે તો એનું જ્ઞાન સમ્યક હોય તો સમ્યક રહેતું નથી, મિથ્યા થઈ જાય છે એમ છે એ વાત. એવી જ રીતે સમ્યક જ્ઞાની મિથ્યા દ્રષ્ટિને સાંભળે, કોઈ એવો પ્રસંગ હોય કે વક્તા મિથ્યા દ્રષ્ટિ હોય અને શ્રોતા સમ્યક દ્રષ્ટિ હોય, તો તે સમ્યક દ્રષ્ટિ શ્રોતાનું જ્ઞાન મિથ્યા થતું નથી. એને ખ્યાલ આવે છે કે વક્તાને તાત્વિક દ્રષ્ટિએ ક્યાં ભૂલ થાય છે એનો એને ખ્યાલ આવી જાય છે, પણ એનું જ્ઞાન મિથ્યા થતું નથી. પણ જો ધર્મબુદ્ધિથી એને સાંભળે કે આની પાસેથી પણ મારે કાંઈ બોધ ગ્રહણ કરવો છે, તો એનું જ્ઞાન સમ્યક ન રહે, મિથ્યા થઈ જાય. કેમ કે વક્તા મિથ્યા દ્રષ્ટિ છે, તો શ્રોતા સમ્યક દ્રષ્ટિ કેવી રીતે રહી શકવા યોગ્ય છે એને ધર્મબુદ્ધિએ, બહુમાનની બુદ્ધિએ એમ ફેર પડે છે. એટલે જ્ઞાન અને શ્રદ્ધાને બંનેને બંને ગુણના પરિણામને આપસમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઘણો ઘનિષ્ઠ છે, એકદમ ઘનિષ્ઠ સંબંધ છે. તેથી સત્શાસ્ત્રની અંદર જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન અથવા શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન એમ બંને પ્રકારથી કથન શૈલી આવે તો પણ વસ્તુ વ્યવસ્થા જે છે તે યથાર્થ રીતે સમજવી જોઈએ. અને તેમાં મૂળ વાત એ છે કે પ્રત્યેક ગુણ, દરેક ગુણ અસહાય છે અને સ્વતંત્ર પરિણમે છે. કોઈ ગુણ કોઈને પરિણમાવે છે એમ નથી હોતું, છતાં પણ ગુણોના પરિણમને અવિનાભાવી સંબંધ હોય છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. જેને સમ્યક શ્રદ્ધાન થાય તે આત્માના સર્વગુણો અંશે શુદ્ધ પરિણમ્યા વિના રહે નહીં. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ એમ જેથી કહેવામાં આવ્યું છે. એ રીતે વસ્તુ વ્યવસ્થાનું યથાર્થ જ્ઞાન હોય તો એને કોઈ પણ પ્રકારની કથન શૈલીમાં વિરોધ ભાસતો નથી. અવિરોધપણે તે જાણે છે કે અહીંયા કહેનારનો ધ્વનિ શું છે, કહેનાર કયા ન્યાયથી આ વાતને વધારે વજન આપવા માગે છે, કયા પડખાને વજન આપવા માગે છે એમ એ બરાબર સમજી લે છે. જેમ કે શ્રદ્ધા પ્રધાન કથન આવે ત્યારે એમ કહે કે સમ્યક દ્રષ્ટિને બંધન નથી, નરકમાં પણ સમ્યક દ્રષ્ટિ સુખી છે. અંતર સુખરસ ઘટાઘટી શીલ પાવડમાં કુનકુંદાચાર્ય કહ્યું કે નરકમાં પણ સમ્યક દ્રષ્ટિ શીલવંત છે, અવિરત હોવા છતાં એને શીલ છે, શીલ નામ ચારિત્ર સ્વરૂપાચરણ. અને તેથી કરીને શ્રેણીક મહારાજા જેવા તીર્થંકરના જીવ અત્યારે નારકીમાં રહ્યા રહ્યા પણ તીર્થંકર પ્રકૃતિને બાંધે છે, જગતની સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિનું નિબંધન ત્યાં એમને થાય છે. કેમ કે નીકળતા વેત અહીંયા ત્યાંથી જેવા નીકળશે એ સીધા અહીંયા પ્રથમ તીર્થંકર થશે. તો તીર્થંકર પ્રકૃતિ ક્યારે બાંધી? તીર્થંકરના ભાવમાં બાંધી કે નહીં? પૂર્વ ભાવમાં બાંધી. પૂર્વના પછી કોઈ બે ચાર ભાવો, બે ત્રણ ભાવો અગાઉ પણ બાંધે છે, પણ આમને તો એટલો અવકાશ જ નથી રહ્યો. અહીંયા શ્રેણીક રાજાના ભાવમાં હતા ત્યારે પ્રથમ તો બૌદ્ધ મતિ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હતા. તીર્થંકરનો જીવ છે જુઓ, બૌદ્ધ મતિ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હતા. કેમ કે એ મહાવીર ભગવાનના વખતે ગૌતમ બુદ્ધનો પણ ઉદય હતો, તો એમની રાણી ચેરણા છે એ ભગવાન મહાવીરની શિષ્યા થયા અને પોતે બૌદ્ધ ગૌતમ બુદ્ધને અનુસર્યા. આ સ્થિતિ હતી. પછી પાછો પલટો માર્યો ત્યારે ભગવાન મહાવીરના સમુસરણમાં ક્ષાયિક સમ્યક દર્શનને પામ્યા, પણ પછી એટલો કાળ રહ્યો નથી આયુષનો અને ત્યાં કોઈ તીર્થંકર પ્રકૃતિ બાંધવાનું બન્યું નથી. તો નારકીમાં ગયા જે પરિણામને કારણે ત્યાં એનું ફળ ભોગવે છે એમ કહેવાય છે, તો પણ શ્રદ્ધાની મુખ્યતાથી એમ કહેવાય કે એનું ફળ ભોગવતા નથી. હરખ શોક અસ્થિરતાના કિંચિત થવા છતાં શ્રદ્ધાની મુખ્યતાથી એમ કહેવાય કે જ્ઞાની તો જ્ઞાતા દ્રષ્ટા છે, એને હરખ શોક નથી. પણ અમે નજરે જોઈએ છીએ ને એમને રોતા. તમે કહો છો કે શોક કરતા નથી, પણ અમે તો નજરે રડતા જોયા. તમે કહો છો કે જ્ઞાતા દ્રષ્ટા થયા, તો એના શુદ્ધ શ્રદ્ધાને એના શુદ્ધ પરિણામના અંશથી મુખ્યતાથી એ વાત છે. એ જ સમ્યક દ્રષ્ટિના અશુદ્ધ પરિણામની મુખ્યતાથી એમ કહેવાય. અશુદ્ધ અંશ પણ છે અને સાધક છે, એટલે કે જેટલો જ્ઞાનીને રાગ છે એટલો એને દુઃખ છે. થોડામાં થોડો અલ્પરાગ પણ એને ધગધગતી ભઠ્ઠી જેવો લાગે છે. શું કહે? દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો રાગ પણ એને ધગધગતી ભઠ્ઠી જેવો લાગે છે એમ કે. તો એ એના અશુદ્ધ અંશને મુખ્યતાથી એ કથન છે. અને શુદ્ધ અંશ ને અશુદ્ધ અંશ બંને સાધકના પરિણામમાં છે ત્યારે તો તે સાધક છે. તો સમ્યક જ્ઞાન જાણે છે કે અત્યારે કયા પરિણામ અંશની મુખ્યતાથી કથન ચાલે છે. બતાવે છે અને વળી તેના તે સમ્યક દ્રષ્ટિને પાછો એમ બતાવે છે કે અલ્પરાગ થાય તો એને ઘણો દુઃખ લાગે છે, એને ધગધગતી ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે. આ બે વાતનો મેળ ક્યાં છે? કે બે વાતનો મેળ છે એની સાધક દશામાં, બે વાતનો મેળ છે. બંને પ્રકારના પરિણામ એની સાધક દશામાં ઉપસ્થિત છે. કથનમાં કોઈ વખત આની મુખ્યતા હોય, કોઈ વખત આ પડખાની મુખ્યતા હોય, ત્યારે પદાર્થની વસ્તુ વ્યવસ્થા જેમ છે તેમ જે જાણે છે તેને વિરોધ ભાસતો નથી. તેમ અહીંયા શ્રદ્ધા અને જ્ઞાનના પરિણામમાં સમજવા યોગ્ય છે કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે એની પાછળ વસ્તુ વ્યવસ્થા છે, અને શ્રદ્ધાપૂર્વક જ્ઞાન થાય છે ત્યાં બહુ ભાગ તો શ્રદ્ધાનું નિમિત્ત બતાવવું છે અથવા શ્રદ્ધાનો વિષય મૂળભૂત હોવાથી તેને પાયાના સ્થાનમાં રાખીને તે પૂર્વક ઉપજેલું જ્ઞાન, શ્રદ્ધાનપૂર્વક ઉપજેલું જ્ઞાન સમ્યક પ્રકારના દ્રષ્ટિકોણને બદલતું નથી. એનો દ્રષ્ટિકોણ સમ્યક રહે છે, કેમ કે પાયામાં શ્રદ્ધાન સાચું છે એમ પાયાના વિષયનું મહત્વ દર્શાવવા માટે પણ એમ કહેવામાં આવે છે. વળી જ્ઞાનમાં કેટલાક ભૂલ ખાય છે, જાણપણું સાચું જોઈને એ વિષયને સ્પષ્ટ કરવા પણ શ્રદ્ધાની મુખ્યતા કરવામાં આવે છે. કે ધારણાવાળા જીવ, ધારણા જ્ઞાનવાળા જીવો તત્શાસ્ત્ર અનુસાર સાચું જાણે અને સાચું તે અનુસાર કથન પણ કરે તો પણ તેની શ્રદ્ધા સાચી છે કે નહીં તે વિષય તપાસવો જોઈએ, સમજવો જોઈએ, અને પછી જ તેનું યથોચિત મૂલ્યાંકન કરવું જોઈએ એમ કહેવા પાછળ પણ શ્રદ્ધાને મુખ્ય કરવામાં આવે છે અને એના જ્ઞાનને ગૌણ કરવામાં આવે છે. વળી સમ્યક દ્રષ્ટિને ઓછો ઉઘાડ હોય, જે મિથ્યા દ્રષ્ટિને ઉઘાડ ઘણો છે તો પણ શ્રદ્ધાની મુખ્યતા સમજવી જોઈએ, તેમ કોઈ સમ્યક દ્રષ્ટિને ઘણો ઓછો ઉઘાડ હોય, નવ તત્વના વિષયને સમજાવી ન શકે, કાંઈ યાદદાસ્ત ન હોય તો પણ એનું શ્રદ્ધાન સમ્યક છે એ વાતને ઘણું વજન આપવામાં આવે છે, અને તેથી તેના જ્ઞાનના અલ્પ ઉઘાડને ઓછપ ગણવી કે એને હીણો ગણવો એમ નહીં થવું જોઈએ એવું પણ સૂચન કરવામાં આવે છે, અને એ રીતે શ્રદ્ધાનું મહત્વ છે તે બતાવવામાં આવે છે. એમ અનેક પ્રકારે ન્યાયનો વિષય સ્થાપિત થતો હોવાથી કથનમાં બંને પ્રકારની પદ્ધતિ છે, તેથી કોઈ પદ્ધતિ ખોટી છે એમ નથી, પણ એની પાછળ સમજણ સાચી હોવી જોઈએ એટલી અપેક્ષા જરૂર રાખવી જોઈએ. એ 936નું સ્પષ્ટીકરણ છે. 937 મિથ્યા દર્શનના કારણે ઉઘાડરૂપ જ્ઞાન અપ્રયોજન ભૂતમાં લાગે, પણ પ્રયોજનભૂત તત્વ દેવ ગુરુ શાસ્ત્ર વગેરેના નિર્ણયમાં ન લાગે. કેવો જીવ લીધો છે હવે, કે જેને મિથ્યાત્વ છે એ તીવ્ર છે, દર્શન મોહ મંદ નથી થયો પણ દર્શન મોહ તીવ્ર છે, છતાં જ્ઞાનનો ઉઘાડ સારો છે. સમજવું સમજાવવું ઘણું કરી શકે પણ દર્શન મોહ તીવ્ર છે, એવા પ્રકારના જીવનો અહીંયા દ્રષ્ટાંત છે. એવા જીવને દર્શન મોહને મિથ્યા દર્શનના કારણે, એટલે તીવ્ર મિથ્યા દર્શનના કારણે ઉઘાડરૂપ જ્ઞાન અપ્રયોજનભૂતમાં લાગે. એના એને જ્ઞાનની શક્તિ જે ઉઘડી છે એ શું કામ કરશે, કે અપ્રયોજનભૂત વિષયમાં કામ કરશે. કાં તો એ કહે છે કે ચાલો આપણે આપણો બહારની સ્થિતિ, આર્થિક સ્થિતિ અથવા વૈભવની સ્થિતિ વધારવા માટે સારા સારા ઉદ્યોગ ખોલો, અથવા લડાઈ તો દુનિયામાં કોઈ દિવસ મટવાની નથી માટે શસ્ત્રો બનાવવાના નો ઉદ્યોગ કરો. આ કરે છે ને અમેરિકા, અમેરિકા રશિયાના મુખ્ય ઉદ્યોગો છે એ શસ્ત્રો બનાવવાના છે, અને એમાં બહુ મોટી કમાણી છે એ લોકોને. અને તેથી જે ન બનાવી શકતા હોય એવા દેશોને વેચાતા આપે છે, અને એને મદદ કરીને કેટલાક મોટું ડોનેશન પણ આપે છે, પણ કેટલું લઈ લે છે એ એને જ ખબર છે. તો ઉઘાડ શક્તિ ઘણી છે, તો એ પોતાનું જે દુનિયવી પ્રયોજન છે, જે ભૌતિક પ્રયોજન છે, એને એ બુદ્ધિનો ઉપયોગ એમાં કરશે. પછી કોઈ વેપાર કરે કે કોઈ કારખાનું કરે કે કોઈ શાસ્ત્ર વાંચીને પણ શાસ્ત્રના અપ્રયોજનભૂત વિષયને મુખ્ય કરે, કોઈ કર્ણાનું યુગમાં પાવરધો થઈ જાય એવો વિદ્વાન થાય, કેમ કહે કે આવો કર્ણાનું યુગમાં ઉભા રહ્યો કોઈ મારી સામે, હું તમારું કાંડું પકડીને ઊભા રાખી દઉં, આમ છે આમ છે આમ છે. હવે એમાં તને તારા ડાળિયા હું ત્યાં કર્ણાનું યુગનો વિષય ઘણો યાદ રહ્યો, કે આ કર્મ આમ કામ કરે છે ને આ કર્મનો આમ ફેરફાર થાય છે ને આમથી આમ થાય છે ને આમથી આમ, એમાં હજાર અસંખ્ય પ્રકાર છે એના પરિણામના. તો એ મિથ્યા દર્શનના કારણે, એટલે દર્શન મોહ તીવ્ર હોવાને લીધે તેનું ઉઘાડરૂપ જ્ઞાન અપ્રયોજનભૂતમાં લાગે. પણ પ્રયોજનભૂત તત્વો નવ તત્વમાં જે હે જ્ઞે ઉપાદે એવું જે પ્રયોજનભૂત તત્વનું જ્ઞાન છે તેમાં તેનો ઉપયોગ ન લાગે, તેનું જ્ઞાન ન જોડાય. વળી દેવગુરુ અને શાસ્ત્ર, આચા દેવ કેવા હોય, વિતરાગ દેવનું સ્વરૂપ કેવું હોય, તે વિતરાગ દેવ થયા પહેલાં તેમના અનન્ય કારણભૂત માર્ગમાં જે સ્થિત છે એવા મુનિરાજ કેવા હોય, એટલે પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ કેવું હોય આચાર્ય ઉપાધ્યાયને સાધુ, અને એમના કહેલા શાસ્ત્રો કેવા હોય, એ વગેરેના નિર્ણયમાં ન લાગે. પુણ્યથી પણ ધર્મ થાય એવા શાસ્ત્રોને સત્શાસ્ત્ર માનવા લાગે, એવી વાત આવતી હોય એને પણ સત્શાસ્ત્ર માને. હવે એની અંદર બીજી વિતરાગતાની પણ વાત છે ને, આ પણ વાત છે, બે વાત છે, ઓલી પણ વાત છે ને, વિતરાગતાની વાત ક્યાં નથી, વિતરાગતાની વાત આવે છે અંદર, વ્યવહારની વાત આવે ને નિશ્ચયની વાત આવે, શાસ્ત્રમાં તો બધું આવે, પણ બધું આવે એટલે ગમે તેમ ગમે તેમ આવે એનું નામ છે યાદવાદ નથી. તેમાં પણ વિતરાગ જીનદેવની નીતિ છે, નિયમ છે, તે નીતિ નિયમને ઉલ્લંઘીને કોઈ શાસ્ત્ર કથન આવે છે તો તે સત્શાસ્ત્રપણાનું નામ પામતું નથી, એ સ્થાન પામતું નથી. એમ એને ઓળખવું જોઈએ, એનો નિર્ણય કરવો જોઈએ. દેવ ગુરુ શાસ્ત્ર એ પ્રયોજનભૂત વિષય છે, સ્વીકાર મિથ્યા દેવગુરુ શાસ્ત્રનો અથવા કુદેવ કુગુરુ શાસ્ત્રનો સ્વીકાર રહે અને સમ્યક દર્શન થાય એવું તો ત્રણ કાળમાં બનતું નથી. એટલે જ્યાં બુદ્ધિનો ઉઘાડ છે, બુદ્ધિશક્તિ જ્ઞાન શક્તિ ઉઘડેલી છે, એમાં જીવ પ્રયોજનભૂત એવા તત્વો અને દેવગુરુ શાસ્ત્ર વગેરેના નિર્ણયમાં ન લાગે ત્યારે મિથ્યા દર્શનનું કારણ છે એમ કહેવામાં આવે છે. કેમ કે જ્ઞાનની મૂડી છે એની પાસે, વાંચે છે શાસ્ત્રો છતાં નિર્ણય કરતો નથી. જો એ નિર્ણય કરતો નથી, નિર્ણય કરવામાં એ જ્ઞાનનો ઉપયોગ કરતો નથી, માત્ર ધારણા કરવામાં ઉપયોગ કરે છે. ધારણા કરીને બીજાને સમજાવવું, બીજાને સમજાવીને બીજાથી અધિક સ્થાન રાખવું, એવા જે અનેક પ્રકારની અંદર પ્રવૃત્તિ થઈ જાય છે જીવની, ત્યારે એમાં દર્શન મૂળનું જોર ઘણું છે એમ સ્પષ્ટ થાય છે. કે જેથી જ્ઞાન પણ એનું આડું અવળું કામ કરે છે, પ્રયોજનથી વિરુદ્ધ કામ કરે છે, પ્રયોજનને પોતાનું પ્રયોજન સાધવા દિશામાં એ કામ કરતું નથી, એ શક્તિ ઉપયોગી થતી નથી. તેમાં શું શું એને વિચાર આવવો જોઈએ એમ કહે છે કે જો જ્ઞાન શક્તિનો સદુપયોગ કરવો હોય તો મિથ્યા જ્ઞાનના કાળમાં પણ મુમુક્ષુને મારા પરિણામ શું. જો અહીંયા પહેલું સ્વલક્ષ લીધું છે, પહેલો બોલ શું લીધો છે કે મારા પરિણામ શું. દોષ પર પદાર્થમાં થતો નથી, આત્માનો દોષ કદી પર પદાર્થના પર્યાયમાં થતો નથી. દોષ જીવના પરિણામમાં થાય છે અને તેથી એને પોતાને પોતાના પરિણામનો જો ખ્યાલ ન રહે, કોઈ ગમે તે ક્રિયા કરતો હોય તો પણ એનું લક્ષ્ય પર પદાર્થ ને પર પદાર્થની ક્રિયા ઉપર છે, એનો દોષ મટશે નહીં, એનો દોષ મટવાનો સંભવ નથી. એટલે પહેલી જ વાત લીધી છે કે મારા પરિણામ શું. પર્યાય દ્રષ્ટિ નથી જાય, પરિણામને જોવે તો પર્યાય દ્રષ્ટિ નથી જાય, કે પરિણામનું જ્ઞાન કરવાથી પર્યાય દ્રષ્ટિ થવાય છે એવો ભય પણ રાખવા યોગ્ય નથી. તો રાગનું જ્ઞાન કરતા જ્ઞાન રાગી થઈ જાય અને પરપદાર્થનું જ્ઞાન કરતા પરપદાર્થમય જ્ઞાન થઈ જાય, પણ એવું તો કાંઈ નથી. જ્ઞાન થવું, કોઈ પણ જ્ઞેયનું જ્ઞાન થવું એ જ્ઞાનના સ્વભાવમાં રહેલું તત્વ છે, એ જ્ઞાનનું સ્વભાવ તત્વ છે. તેથી કોઈ પણ જ્ઞેયનું જ્ઞાન થાય તો એ જ્ઞેયને કારણે જ્ઞાનમાં દોષ થાય છે એ વાત મૂળમાંથી ભૂસાડી નાખવી જોઈએ. જ્ઞાનનો દોષ જ્ઞાનને કારણે છે. ક્યાંક દલીલ એક કરે છે લોકો, એમાં કેટલીક વજૂદ પણ છે અને ત્યાંથી એ વજૂદનો છળ પકડીને ઊંધી શ્રદ્ધા પણ દ્રઢ થાય છે. બે વાત છે, જરા સૂક્ષ્મ વિષય કે એવું જોવામાં આવે છે કે અમુક પ્રકારના નિમિત્તોના સદભાવમાં અમુક પ્રકારના પરિણામ થાય છે અને અમુક પ્રકારના નિમિત્તના અભાવમાં તે નિમિત્ત આશ્રિત પરિણામ થતા નથી, તો તેવા નિમિત્તનો ત્યાગ કરવો જોઈએ એ વાત તો સીધી સમજાયેલી છે. તો એ પ્રકારે કોઈ વિવેક કરે અને તે નિમિત્તથી દૂર રહે તો એ બરાબર છે કે નહીં, આ એક સમસ્યા છે. કે એ નિમિત્તથી દૂર રહેવાનો વિકલ્પ આવે ત્યારે પણ એના શ્રદ્ધા જ્ઞાનમાં સ્પષ્ટ હોવું જોઈએ, દ્રઢ હોવું જોઈએ કે મારો દોષ મારા કારણે છે અને આ પર પદાર્થને કારણે નથી. શું? જ્યારે કોઈ જ્ઞાનીને પણ એવો વિકલ્પ આવે છે કે તે ઉચિત નિમિત્તોમાં રહે છે અને અનુચિત નિમિત્તોની મિચમાં નથી રહેતા, એવો વિકલ્પ આવે, પછી રહેવું ન રહેવું એના હાથની બાજી નથી. કેમ કે કોઈ પરપદાર્થની ક્રિયા આત્મા કરી શકતો નથી, પરપદાર્થને હરી શકતો નથી કે લાવી શકતો નથી, પણ વિકલ્પ આવે છે કે હું ગુણીના સંગમાં રહું, અવગુણીનો અને મિથ્યા દ્રષ્ટિઓનો સંગ ન કરું. મૂળાચારમાં કુંકુંદાચાર્યએ મુનિને ઉપદેશ આપ્યો કે હે મુનિ, તું મિથ્યા દ્રષ્ટિ મુનિઓના સંગમાં નહીં રહેતો. મુનિ છો, તને તો અસંગ દશામાં રહેવું યોગ્ય છે, પણ તારા પરિણામ અસંગ દશાને રહેવા માટે સ્થિર ન થતા હોય અને સંગને તું ઈચ્છતો હો, તો તારું શ્રદ્ધાંત ટકાવી રાખવા આમે તારું મુનિપણું તો ચાલ્યું જશે. મિથ્યા દ્રષ્ટિના સંગમાં તારી રુચિ જશે રહેવાની, મુનિપણું તો તારું ચાલ્યું જશે, પણ તારું સમ્યક શ્રદ્ધાંત પણ નહીં રહે. તો છેવટ શ્રદ્ધાંત ટકાવી રાખવા તું લગ્ન કરી લેજે. શું કહ્યું? મિથ્યા દ્રષ્ટિઓના સંગ મિથ્યા દ્રષ્ટિ મુનિઓના સંગમાં રહેવા કરતા બહેતર છે કે તું લગ્ન કરી દે. મૂળાચારમાં, મૂળ આચાર નામનો કુંકુંડ આચાર્યનો ગ્રંથ છે, એની ચોથી ગાથામાં આ વિષય છે. શ્રદ્ધાને કેટલું પ્રધાન પણ આપ્યું છે અને નિમિત્તથી કેટલી વાત લીધી છે કે મિથ્યા દ્રષ્ટિ મુનિઓના સંગમાં રહેવું નહીં. મિથ્યા દ્રષ્ટિ મુનિઓ આનું મિથ્યાત્વ કરી નાખે છે એમ નથી ત્યાં કહેવું. ત્યાં એને જે મિથ્યા દ્રષ્ટિઓના સંગમાં રહેવાની રૂચિ થઈ, એના મુનિપણાને તો નહીં રહેવા દે, પણ એના સમ્યક દર્શનને પણ પલટાવી નાખશે, મિથ્યા દ્રષ્ટિ થઈ જશે. એવું જોઈને એ વાત કરી છે. એ તો મુનિ દશાની વાત કરી, સમર્થ દ્રષ્ટાંત આપીને. એ જ પ્રકારે નીચેના ગુણસ્થાનવાળા ગ્રહસ્થ શ્રાવક અને મુમુક્ષુએ પણ ગુણવાનના ગુણીના સંગમાં રહેવું, અવગુણીનો સંગની તને રુચિ થશે તો તારા પરિણામ નીચે ઉતરી જશે. જે પરિણામ તારા ઊંચે ઊંચે આગળ વધીને ધર્મની પ્રાપ્તિ સુધી, સમ્યક દર્શનની પ્રાપ્તિ સુધી જવા જોઈએ, તે મટીને તારા પરિણામ નીચે નીચે ચાલ્યા છે. એ નિયમ બધે લાગુ પડે છે. સળંગ શું કરે? પોતાના પરિવારમાં સગા ભાઈ હોય, વડીલો હોય, તો એને અમારે સંગમાં રહેવું કે ન રહેવું, કે એના સંગમાં રહેવાનું થાય તો પણ એને સાચે રસ્તે દોરવાનો પ્રયત્ન કરવો, પણ એના દોર્યા દોરાયા દોરાઈ જવું નહીં એમ છે. મિત્ર હોય કોઈ, પહેલા તો મિત્રાચારી હતી, હવે શું સિદ્ધાર્થ સંબંધ કાપી નાખવા? કાપી નાખવો તારે નહીં, કાપી નાખવો પડે. તું એને સન્માર્ગે દોરવાનો પ્રયત્ન કરીશ અને એ અવગુણી હશે, એને અવગુણની દોષની રુચિ હશે, તો એ તારો સંબંધ કાપશે. શું તારે કાપવાની જરૂર પડશે નહીં? એને જ નહીં રૂચે કે આ તો જ્યારે મળીએ ત્યારે આવી વાત કરે છે, જ્યારે મળીએ ત્યારે આને આ વાત કરે છે, આપણને આ વાત ગમતી નથી. તો એને ગમતું હશે ત્યાં ચાલ્યો જશે, તારી સાથે સંગ રાખશે નહીં. એ આપોઆપ થતો હોય તો ભલે થાવ, એની સાથે એને તો રુચિ નથી. પણ કોઈ પૂર્વકર્મના યુગે સંગ હોય, પત્ની હોય, પતિ હોય, બધા એવો કોઈ પૂર્વકર્મ જ હોય કે જેના પરિણામ તીવ્ર દર્શનનું વાળા હોય, ગ્રહિત મિથ્યાત્મને પોષે એવા હોય, ત્યાંથી ન છૂટે એવા હોય, માતા હોય, પિતા હોય, ભાઈ હોય, અનેક પ્રકારે, તો એના સંગમાં રહેવું કે નહીં? કે રહેવું તો એને સન્માર્ગે રહેવું પડે તો, રહેવું એટલે રહેવાની રુચિથી નહીં, રહેવું પડે તો એને સન્માર્ગ વાળવાનો પ્રયાસ કરવો. જો સંગ રહે તો રહે, ન રહે તો એની ઈચ્છા તો એને નથી, ન પણ રહે તો જે બનવા યોગ્ય હોય તે બનો. આમ છે, શું કહેવું છે અહીંયા કે પરિણામ શું એના ઉપર વજન છે, પોતાના પરિણામ કેવા થાય એના ઉપર વજન છે. અને એ પરિણામનો એને પરિચય રાખે, પરિણામ શું એમ કહેતા પરિણામનું અવલોકન કરવાનો વિષય છે. તો એ પરિણામમાં જ્ઞાનથી માંડીને વિભાવો પણ છે, અને જ્ઞાનમાં પણ વિભાવ સ્વભાવ બધું છે. બીજા પરિણામમાં સ્વભાવ નથી, પણ જ્ઞાનના પરિણામમાં સ્વભાવ વિભાવ બંને છે, અને બીજા પરિણામો વિભાવિક છે. તો પરિણામ શું એમ જુએ, એમાં ગુણ શું, દોષ શું, એ ભાવો પરિણામોનો, ભાવરૂપ પરિણામોનો પરિચય કરીને ગુણ દોષના તત્વને સમજે. તાત્વિક રીતે ગુણ દોષ શું છે એને સમજવાનો પ્રયાસ કરે તો એને સ્વભાવ તત્વ અને વિભાવ તત્વ પરિચયથી એને સમજાય તો સ્વભાવ વિભાવનું ભેદ જ્ઞાન થાય. જો ભાવોના પરિચયથી સ્વભાવ વિભાવની સમજ આવે તો એને સ્વભાવ વિભાવનું જુદાપણાનું ભેદ જ્ઞાન થાય. એટલે પરિણામ શું, ગુણ શું, એમ પોતાના પરિણામોના અવલોકનથી શું શું એમાં અવલોકન લીધું છે એને નિર્ણય કરવા માટે અવલોકન કરવું. વળી કેવા પરિણામના ધરનાર દેવગુરુ હોય, વિતરાગી દેવના પરિણામ કેટલે હદે નિર્દોષ હોય એનો પણ એને નિર્ણય કરવો. કોઈ દેવ તો વિતરાગ ઠરાવે અને પરિણામ અને ક્રિયા રાગીની ઠરાવે, તો એને વિતરાગતા સંપૂર્ણપણે થઈ છે એ વાત સિદ્ધ થતી નથી. શ્વેતાંબરના કથાનુયોગના શાસ્ત્રમાં એ વિશે એવી રીતે ઘણો આવી ગયો છે કે અરિહંતને તીર્થંકરને વિતરાગ દેવ સ્થાપે અને એમને રાગરૂપ પરિણામ થતા હોય એવી ક્રિયાઓને અને એવા સંવાદોને એવી વાતોને પણ સ્થાપિત કરે સાથે સાથે. ત્યાં સંપૂર્ણ વિતરાગતા થઈ છે એ વાત સિદ્ધ થતી નથી. હવે બતાવવું હોય કે ભાઈ સર્વજ્ઞ થયા છે, અરિયંત કેવા છે કે સર્વજ્ઞ થયા છે. સર્વજ્ઞ શું જાણે કે બધું જાણે, છદ્મસ્ત ન જાણે એવું સર્વ સર્વજ્ઞ જાણે. તો એ સર્વજ્ઞપણું બતાવવા માટે સર્વજ્ઞ એમ કહે કે જાઓ ફલાણી જગ્યાએ આમ છે, મારા કેવળ જ્ઞાનમાં દેખાય છે. પણ અહીંયા ત્યાં એને એમ કહેવાનો રાગ થયો, અથવા પોતા માટે કોઈ વસ્તુ બતાવી તો એ લેવાનો રાગ થયો, કે જે રાગ મુનિઓને પણ થતો નથી એવા રાગની સ્થાપના થઈ જાય છે એ ખ્યાલમાં રહ્યું નથી. દેવના પરિણામ કેવા હોય, 18 દોષ રહિત નિર્દોષ પરમાત્મા છે એવા વિતરાગ દેવ છે. નિયમસારની ગાથા છે, 18 દોષ રહિત, એમાં નિંદ્રા, તૃષા, ક્ષુધા એ બધા દોષ રહિત અરિયંતને બતાવ્યા છે. એવા અરિયંત દેવને માનવા કે જેમને ક્ષુધા, તૃષા, રોગ, નિંદ્રા, પસીનો, નિહાર, આહાર નિહાર કાંઈ નથી એવા છે. નિહાર તો ચક્રવર્તીને નથી, દેવોને નિહાર નથી. શું એટલી પુણ્ય પ્રકૃતિ છે કે ચક્રવર્તી આહાર કરે છે પણ નિહાર નથી એને. તીર્થંકરના જીવ ચક્રવર્તી નો હોય તો પણ એને આહાર છે ને નિહાર નથી, જન્મથી જ નથી એને. તો બધા તીર્થંકર ચક્રવર્તી હોય છે એવું નથી. આ 24માં તો 3 જ હતા, શાંતિનાથ સંથુનાથ ને હરનાથ 21 તીર્થંકર ચક્રવર્તી નહોતા, તો પણ જન્મથી એને આહાર હોય ને નિહાર ન હોય, કેમ કે એટલી ઊંચી કુંની પ્રકૃતિ લઈને જન્મ્યા છે. આ લોકોએ મહાવીર ભગવાનને તીર્થંકર પ્રકૃતિનો ઉદય વર્તતો હતો અને સમોસરણમાં હતા ત્યારે એમને જાડા થઈ ગયા, લોહીના જાડા થયા, એટલું બધું સ્થાપી દીધું. દેવના પરિણામ કેવા હોય, એના પુણ્ય કેવા હોય, પુણ્યની પણ ખબર નથી, પવિત્રતાની તો ખબર નથી, વિતરાગતાની તો ખબર નથી, પણ એના પુણ્ય કેવા હોય, લોકોત્તર પુણ્ય કેવા હોય, કે જેને ચક્રવર્તીને ઇન્દ્રો તો એના પગમાં ગલુડિયાની જેમ આવીને સાંભળે, એને નમે, એને ભક્તિ કરવા પગે ઘૂઘરા બાંધીને નાચનારી નાચે એમ નાચે. નાચનારીનું સ્થાન તો સમાજમાં નીચું છે કે નહીં? એવી નાચનારીની જેમ નાચ કરે, મહાપુરુષો તો ગણાય. લૌકિક દ્રષ્ટિએ તો ચક્રવર્તી અને વાસુદેવ ને ઇન્દ્રો ને તો બધા મહાન મહાન મોટા ગણાય, જેની હજારો દેવો સેવા કરે. ચક્રવર્તીની 16,000 દેવ સેવા કરે છે. મનુષ્ય અહીં તો એક હજી એક દેવ આવે, નહીં મિત્ર થયો હોય તો એનું આવે, એટલા એમ કોણ છે અત્યારે કે અહીંયા આ ક્ષેત્રે કોઈ દેવનું આવાગમન દેખાતું નથી. ધર્મી હોય, ધર્મની પ્રભાવનાની મુખ્ય પરિણતિ વાળો હોય તો પણ અહીંયા ધર્મનો ઉદ્યોગ કરવાનો આવે, ધર્મ હીણો થતો હોય તો પણ ન આવે, એટલો અહીંયા પુણ્યથી હીણો કાળ છે. ધર્મથી તો હીણો કાળ છે પણ પુણ્યહીન કાળ છે. તો ચક્રવર્તીને કેટલું પુણ્ય કે હજારો 16,000 દેવ તો એની સેવામાં હોય, નોકર ચાકર તરીકે, સેવા એટલે એના નોકર હોય, એટલું તો મનુષ્યપણામાં એનું પુણ્ય છે. એવા પુણ્યવંત પણ તીર્થંકરને આગળ નાચે. ઇન્દ્રો તો એના મિત્રો હોય છે, દેવલોકના ઇન્દ્રો તો એના મિત્રો હોય છે, એના મિત્રો કોઈ સામાન્ય પ્રાણીઓ હોતા નથી, એવાં જબરજસ્ત પુણ્યના ધારક હોય છે. એમના પરિણામ કેવા હોય, એ પરિણામ અનુસાર એના સંયોગ કેવા હોય એનો નિર્ણય કરવો જોઈએ. ગુરુ કેવા હોય, સાધુ કેવા હોય, નિર્ગ્રંથ વિતરાગી સાધુ કેવા હોય, જેને ગણધરદેવ નમો લોહી સર્વસાહુણમ કહે છે, એ સાધુની પવિત્રતા કેટલી હોય, એની આત્માનુભૂતિ કેવી હોય, એના પરિણામ એટલે એની આત્માનુભૂતિ કેવી હોય, ક્યારે ક્યારે થાય, કેટલા કેવી કેવી રીતે થાય, કેટલા તીવ્રતાથી થાય, કેટલા સમયથી થાય, આ બધા પરિમાણ છે શાસ્ત્રની અંદર. અને એનું બાહ્યાભ્યંતર નિર્ગ્રંથપણું કેવું હોય, અભ્યંતર દોષ કેટલા ગયા હોય, બહારના દોષ કેટલા ગયા હોય, એનું નિષ્પરિગ્રહપણું કેટલું હોય, નિષ્પ્રહપણું કેટલું હોય, એનો આહાર વિહાર કેવો હોય, એ બધા પરિણામ વિષયક જેટલા કોઈ પડખા છે એનો નિર્ણય કરવો જોઈએ, બુદ્ધિ શક્તિને એમાં લગાવવી જોઈએ એમ કહે છે. આવતું છે શાસ્ત્રમાં, પુણ્યના ધારક છે એ મોક્ષગામી જીવ છે. કયા પરિણામને ધર્મ તથા કયા પરિણામને અધર્મ કહે છે, આ તાત્વિક વિષય લીધો, કેમ કે સુભાવને પણ વ્યવહાર રત્ન નેત્રને પણ શાસ્ત્રમાં ધર્મનો ઉપચારથી નામ આપ્યું છે. તાત્વિક દ્રષ્ટિએ પરિણામમાં ધર્મનું સ્વરૂપ કેવું છે, અધર્મનું કેવું સ્વરૂપ છે, એમાં પણ એને બુદ્ધિ લગાવવી જોઈએ, એ વિશે જરા વિશેષ.